صلى الله عليه وآله طيبين الطاهرين المعصومين.
اللهم صل على محمد وآل محمد.
صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، بأبي أنت وأمي يا ابن رسول الله، بأبي أنت وأمي يا أبا عبد الله، ويا ليتنا كنا معكم فنفوز فوزا عظيما.
اللهم صل على محمد وآل محمد.
فلا لعنة الله على القوم الظالمين وقاتلهم وغاصب حقوقهم أجمعين إلى يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الحميد والقرآن المجيد: بسم الله الرحمن الرحيم، إنا كفيناك المستهزئين.
اللهم صل على محمد وآل محمد.
عزیزان گرامی، اپرا پیغمبر نی حدیث چھے کہ اللہ سبحانہ و تعالی منے چار شخص نی محبت کروانو حکم آئیو چھے. ایک چھے ابو ذر، بیجا چھے سلمان، تریجا چھے عمار، انے چوتھا چھے حضرت مقداد علیہ السلام. ساماتے حضرت مقداد نو مرتبو اٹلو بلند چھے કેમ? અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેના રસૂલ ને કહે છે કે મિકદાદ ને ચાહે. તે જાણવા માટે આ સવાલ નો જવાબ મેળવવા માટે આપણે હઝરત મિકદાદ ની જિંદગી ઉપર ગોરો ફિક્ર કરશું. કેમ કે ખરેખર જનાબે મિકદાદ ની જિંદગી આપણા માટે એક નમૂનો છે, એક દાખલો છે, અને આપણને ઘણું જાણવાનું મળે છે એની જિંદગી. સૌથી પહેલા હઝરત મિકદાદ 586 એટલે 784માં જન્મ્યા છે, યાને કે જ્યારે હિજરત થઈ તેના 36 વર્ષ હો. એટલે કે હઝરત મિકદાદ પૈગંબરે ઇસ્લામ કરતા 16 વર્ષ નાના હતા. અને જ્યારે આપણે તારીખની કિતાબો વાંચીએ છીએ તો આપણને હઝરત મિકદાદના બે નામ મળે છે. એક છે મિકદાદ ઇબ્ને અમરી બહરાની અને બીજું નામ છે મિકદાદ ઇબ્ન અસવદ. શા માટે? ખાસ રીતે હઝરત મિકદાદના પપ્પા જે ખાસ હતા તેનું નામ હતું અમરી બહરાની અને તેની પાસે ઇજિપ્તમાં, સુદામાં અને ઇજિપ્તમાં ઘણી બધી જમીનો હતી અને પોતે મક્કાના બાજુમાં રહેતા હતા. અમરીલ બહરાની જે હતા એ એકદમ ગુસ્સા વાળા માણસ હતા. જલ્દીથી નર્વ થઈ જાય, બહુ જલ્દીથી ગુસ્સો આવી જાય. અને જ્યારે આપણે કુરાન શરીફમાં જોઈએ છે તો આપણને બે શબ્દ મળે છે, એક છે અરબ અને બીજું છે આરબ. અરબ એટલે જે અરબસ્તાનના હોય અને આરબ એટલે જે કોઈ જેના પાસે કઈ કાયદા કાનૂન ના હોય, કઈ લોવા અદાલત જસ્ટિસ કઈ ના. અને કહેવામાં આવે છે કે અરબ લોકો લગભગ આરબ પણ હતા. અને આ અમરી બહરાની જે હતા એ આરબ હતા, કઈ કાયદા કાનૂન ઉપર મોટા ચાલતા. એક દિવસ એક શખ્સ થી એને ગુસ્સો આવે છે અને પોતે એ શખ્સ ને કતલ કરી નાખે છે. આ આરબ એટલે શું? જો તું મને અડીશ તો હું તને મારી નાખીશ, જો તું મને હેરાન કરીશ તો હું તારો જીવ લઈશ, જો તું મારા દીકરાને કતલ કરીશ તો હું તારા આખા કબીલાને કતલ કરીશ. એને કહેવાય છે આરબ. એક શખ્સ થી અમરી બહરાની જે હતા એને ગુસ્સો આવે છે અને પોતે એને કતલ કરી નાખે છે. કેમ કે એને કતલ કરી નાખે છે તો એને મક્કા છોડવું ખપે છે અને પોતે યમન ચાલ્યા જાય છે. યમનમાં તેની શાદી થાય છે અને હઝરત મિકદાદનો જન્મ થાય છે. હવે જો તારીખ કેવો બાપ છે અને કેવી માં. હઝરત મિકદાદ ની જે માં હતી તેના કુટુંબ વાળા જે આપણે ગંગસ્ટર કહીએ ને એ લોકો. ગંગસ્ટર અટાણે કહેવામાં આવે કે આ જગ્યામાં આ કાશીમાં ગંગસ્ટર લોકો હુકુમત કરે છે તો આપણે કહેશું માફ કરજો પણ અમને આ કાશીમાં જવું નથી, આપણે ડરે છે. એ હતા હઝરત મિકદાર ની મા ના કુટુંબ વાળા ગંગસ્ટર હતા, બધા લોકોથી બેઠા હતા. અને એવી રીતના જનાબે મિકદાદ ની બચપણ પસાર થાય છે. હઝરત મિકદાદ ના મામા જે હતા તે અજબ રમત રમતા હતા તેના નફરત સાથે હઝરત મિકદાદ સાથે. હઝરત મિકદાદ ને એક ઝાડ ની સામે ઉભા રાખતા હતા અને પછી તીર ઘા કરતા હતા, તીર ફેંકતા હતા. હઝરત મિકદાદ બયાન કરે છે કે મને એમ લાગતું હતું કે હમણાં આ તીર મારી આંખ ને ફોડી નાખશે, હમણાં આ તીર મારી આંખ માં પહોંચશે. પણ એના મામા જે હતા તે કહેતા હતા કે તું વ્યાધિ ના કરજે, આ તીર જે છે એ બિલકુલ તારી બાજુમાં પટાશે, પણ વ્યાધિ ના કરજે, ડરજે ના, કેમ કે આ તીર કોઈ દિવસ તરી નહીં પહોંચે, અજબ જેવી રમત છે. તો જો કેવી બચપણમાં કેવા માહોલમાં કેવા એન્વાયરમેન્ટમાં જનાબે મિકદાદ નું બચપણ પસાર થયું. અને જનાબે મિકદાદ નાના હતા ત્યારથી એને કહેવામાં આવતું હતું, ત્યારથી એને શીખવવામાં આવતું હતું કે જો કોઈ તને હેરાન કરે, જો કોઈ તારી મસ્તી કરે તો તરત એને મારી નાખજે. અને એક વખત એક શખ્સ છે જેનું નામ છે શિમર, શિમર બિન હજરી કિંદી, એનાથી હઝરત મિકદાદ ને ગુસ્સો આવે છે અને પોતે છરાથી એને મારે છે. હવે આ શિમર જે હતો એ પણ આરાબ માંથી હતો અને પોતે કે છે કે કેમ કે તું મને માર્યો, હવે હું આનો બદલો 10 ગણા બદલો લઈશ. તમને ખબર છે કે ફ્રેન્ચી માં એક કહેવત છે, નથી આ એમ છે કે બદલો લેવાનો છું. જયારે આ સમાચાર મિકદાદ ની મમા નો જે કબીલો હતો ત્યાં પહોંચે છે ત્યારે જનાબી મિકદાદ ની મમા આજીજી કરે છે આ શિમર ને કે માફ કરજે અને મારા છોકરાને તું મૂકી. પણ શિમર કે છે ના, આ તો કોઈ દિવસ નહીં બની શકે. ત્યારે મિકદાદ ની મા જે છે તેને કે છે કે બેટર છે કે તું યમન છોડી અને મક્કા જાય. તો હઝરત મિકદાદ મક્કા ચાલ્યો જાય છે, મક્કા ચાલ્યા જાય છે પના લેવા માટે. અને પછી ત્યાં મક્કાની અંદર એક કબીલો હતો, એક ત્રીબ્યુ હતી બની સુહરાના નામે, એ કબીલામાં પોતે જોઈન થઈ જાય છે, પોતે એમાં ગરી જાય છે. અને એ કબીલાનો શેફ હતો, એ કબીલાનો મોટો હતો, એનું નામ હતું અલ અસવદ. એટલે હઝરત મિકદાદ નું બીજું નામ છે મિકદાદ ઇબ્ન અસવદ. કેમ કે અરબસ્તાનમાં જયારે કોઈ કબીલા વાળાઓ તમને પાડે તો તમે એનું નામ લેવું. તમને યાદ છે ઝૈદ જેને પયગંબરે ઇસ્લામ પાડ્યા હતા એનું ખાસ નામ હતું ઝૈદ ઇબ્ન હારિસ. પણ જયારે પયગંબરે ઇસ્લામ એને પાડે છે, એને તેના ઘરમાં લઈ આવે છે તો એનું નામ ઝૈદ ઇબ્ન મુહમ્મદ થઈ જાય છે. તો અલ અસવદ જે હતો તે પયગંબરે ઇસ્લામ નો મોટો દુશ્મન હતો. અને જે આયત તમારી સામે પડી ગઈ તે કેના માટે નાઝિર થાય છે, આ અલ અસવદ માટે. કેમ કે અલ અસવદ જે હતો જે હઝરત મિકદાદ ના પાડેલા પપ્પા હતા તે એકદમ જ રસૂલુલ્લાહ ઉપર ટીકા કરતા હતા. કુરાન શરીફ ની સૂરે હિજર માં જે કુરાન નો 15મો સૂરો છે આયત 95 એટલે કે 95 માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવે છે કે ખરેખર અમે તારા માટે કાફી છે એ લોકોનો સામનો કરવા માટે કે જે લોકો તારા ટીકા કરે છે, જે લોકો તને ગાળો દે છે, જે લોકો તારા ઉપર હસે છે. યાને કે આ આયત કેના બારામાં કહે છે? આ રાયા જે છે એ કોણ છે? મોકર જે છે એ કોણ છે? જે લોકો પૈગંબરે ઇસ્લામ ઉપર હસતા હતા. અને બીજા કોણ હતા જેના બારામાં આ આયત નાઝિલ થઈ છે અને જેના બારામાં અહીંયા વાત કરે છે? પહેલા નંબરમાં આપણને મળે છે વલીદ ઇબ્ન મુગીરા, જે ખાલિદ બિન વલીદ જેને આપણે ઓળખે છે કેટલો ઇપોક્રિટ હતો. પૈગંબરે ઇસ્લામની સાથોસાથ રહેતો હતો, પણ પછી જ્યારે પછવાડેથી કાંઈ ફૂ કરવાનું હોય તો પછવાડેથી ફૂ કરતો હતો. કેટલો ઇપોક્રિટ હતો ખલીદ બિન વલીદ. એના પપ્પા વલીદ ઇબ્ન મુગીરા હર હંમેશા રસૂલુલ્લાહના ટીકા કરતો હતો. જ્યારે પૈગંબરે ઇસ્લામ નમાઝ પડતા હતા તો પોતે જાનવરોના પૈખાના લઈ અને રસૂલ ઉપર ગા કરતો હતો. અને તમને યાદ છે કે જ્યારે પહેલા મુસલમાનો ઉપર ટોર્ચર કરવામાં આવતું હતું, ઝુલમ કરવામાં આવતું હતું, તો આ વલીદ એ ઝુલમમાં સામેલ હતો. અને જ્યારે એને કુરાનની અરબી એ સાંભળે છે, એટલો મુતકબ્બીર હતો, એટલો પોતે મગરૂર હતો કે જ્યારે કુરાનની અરબી સાંભળે છે તો એકદમ ગુસ્સો આવે છે એને. શા માટે? કેમ કે એને ખબર પડે છે, એને અહેસાસ થાય છે કે કુરાનની અરબી એની અરબી કરતા બલંગ છે. આ હતો વલી ઇબ્ને મુગીરા. અને તમને ખબર છે કે કેવી રીતના આ દુનિયાથી પોતે ચાલ્યો ગયો, કેવી રીતના પોતે ગુજરી ગયો? એક દિવસ પોતે એના ઘરે જતો હતો અને રસ્તામાં એને એક કાંટો એના પગના ઘૂંટીમાં એની શેરીમાં એક કાંટો ખૂંચી જાય છે. એને એમ થાય છે કે હું આ કાંટાને કાઢી નાખું, પણ એને શરમ આવે છે. એનું કારણ છે કે કેટલા જણા એને જોઈ રહ્યા છે અને એને નીચું નમવું એ એના માટે શરમ વિભાગ છે. દોસ્તો, તમને યાદ છે કે પૈગંબરે ઇસ્લામ જ્યારે અરબની સામે તબલીગ કરતા હતા, જ્યારે અરબ લોકોને કહેતા હતા કે તમે આ ઇસ્લામને અપનાવો, તમે મુસલમાન બની જાઓ, ત્યારે લોકો પૂછતા હતા કે મુસલમાન બનવા માટે અમને શું કરવું ખપે? તો આપણા રસૂલ સમજાવતા હતા કે તમે પાડોશનો હક અદા કરો, તમે સારી રીતે આ લોકોની સાથે વર્તો, અને ગરીબો અને યતીમોની તમે મદદ કરો, અને તમે નમાઝ પઢો. ત્યારે લોકો પૂછતા હતા કે નમાઝ એટલે શું? તો રસૂલુલ્લાહ સમજાવતા હતા કે સજદા એટલે શું? તો અરબ લોકો કહેતા હતા, તમે એમ કહેવા માંગો છો કે અમે અમારું સર નીચે જમીન ઉપર રાખીએ એવી રીતના કે અમારું માથું અમારું સર નીચે હોય અને અમારું પછવારાનો ભાવ ઊંચો હોય, એ કોઈ દિવસ નહીં બની શકે. અરબ લોકો આમ જવાબ દેતા હતા. તો દોસ્તો, આ વલી જે છે હેરાન પરેશાન છે, કેમ કે કાંટો લાગી ગયો છે પણ પોતાને નમવું શરમ આવે છે. તો એ કહે છે, જ્યારે હું મારા ઘરે આવીશ ત્યારે હું આ કાંટાનો ઇલાજ કરીશ, આ કાંટાને કાઢીશ. એને ખબર છે કે જો આ કાંટામાં ઝેર હશે તો ઝેર આખા શરીરમાં ફેલાઈ જશે. પણ દોસ્તો, જ્યારે પોતે ઘરે આવે છે તો એની દાસી જોઈ છે કે આ તો શેઠજી આવ્યા છે, તો એની એહતરામ માટે, એની ખિદમત કરવા માટે દાસી આવી જાય છે અને કહે છે, તમને કાંઈ ચીજની જરૂર છે? તમને કાંઈ લઈ આવી દો. તો વલીદ તો હેરાન પરેશાન છે, કે છે, ના ના ના, મને કાંઈ નથી જોતું. તો દાસી કહે છે કે જરાક આ જગ્યા મને સાફ કરવી છે જ્યાં તમે છો. હવે વલીદ કાંઈ નથી કહી શકતો, દાસીને પણ કાંઈ નથી કહી શકતો. અને જ્યારે આ દાસી સાફસૂફ કરે છે ત્યાં સુધી એની આંખ લાગી જાય છે અને વલી કોઈ દિવસ ના ઉઠ્યો. બીજો શખ્સ જેના બારામાં આ આયત નાઝિલ થઈ છે એ છે અલ આસ ઇબ્ન વહીલ, જે અમ્ર અલ આસ હતો એના પપ્પા. અને જયારે પૈગંબરે ઇસ્લામ ના દીકરો જયારે ગુજરી જાય છે તો એકદમ જ રસૂલુલ્લાહ ઉપર હસે છે, ટીકા કરે છે કે તમારા પાસે તો હવે દીકરા નથી, કે તમારી નસલ તો હવે કપાઈ ગઈ છે. જ્યાં પણ રસૂલુલ્લાહ બતાય ત્યાં પોતે પછવારે પછવારે રાડું પાડતો જાય. અબતર અને દોસ્તો, ત્રીજો જેના બારામાં આ આયત નાઝિર થઈ છે, જે આપણે કીધા અલ અસવદ, જે હઝરત મિકદાદના પાળેલા પપ્પા હતા. હર હંમેશા હઝરત મિકદાદના પપ્પા જે હતા અલ અસવદ, એ એકદમ જ રસૂલુલ્લાહને ટીકા કરતા હતા, મોકે કરતા હતા. જ્યાં પણ હોય, જ્યાં પણ મોકો મળે તો ગારો દે અસુદે કરે. અને હઝરત મિકદાદ જે હતા એ જોઈ રહ્યા હતા કે આટલા અસુર આટલા ગારા મળે છે, પણ પૈગંબરે ઇસ્લામ કોઈ દિવસ ગુસ્સે નથી થતા. અલ અસવદ નો એહતરામ કરે છે, સારી 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 વાતો કરે છે, એહતરામની સાથે, દોસ્તીની સાથે, મોહબ્બતની સાથે વર્તે છે. અને હઝરત મિકદાદને આ અખલાક, આ વર્તવાની રીત એકદમ જ ગમી જાય છે અને પોતે મુસલમાન બની જાય છે. સલવાત પરો મોહમ્મદ તો દોસ્તો, જ્યારે હઝરત મિકદાદ મુસલમાન બને છે, તારીખમાં છે કે હઝરત મિકદાદ સાતમા શખ્સ હતા કે જે ઇસ્લામને કબૂલ કરે છે. પણ પૈગંબરે ઇસ્લામ એને કહે છે કે મિકદાદ, તું તકૈયા કર, કોઈને ખબર ના પડે કે તું મુસલમાન થઈ ગયો છે. બસ હઝરત મિકદાદ કેટલા વર્ષો સુધી વાત જોતા હતા કે ક્યારે હું, મને આ સંતાઈને ધર્મ ના પાડવું જોઈએ, હું ક્યારે પૈગંબરે ઇસ્લામનું સાથો સાથ હું એની મદદ કરવા જઈશ. અઝીઝાને કિરામી, જ્યારે પૈગંબરે ઇસ્લામ હિજરત કરે છે, મક્કા મૂકી અને મદીના આવે છે, ત્યારે તમને યાદ છે કે કેટલી કોશિશો થઈ કે હાથમાં આવી જાય, એના ઉપર હુમલો થાય, પણ અલ્લાહને કરવું હતું કે પોતે રવાના થઈ ગયા મદીના. હવે જ્યારે અબુ સુફિયાને ખબર પડે છે કે આ પૈગંબરે ઇસ્લામ તો હાલ્યા ગયા છે મદીના, તો એકદમ જ ગુસ્સે થાય છે અને આખા મક્કામાં એલાન કરે છે કે કોણ મારી સાથે આવે છે, આપણે મદીના જઈએ અને આ ધર્મ ઇસ્લામ જે છે એને નાબૂદ કરી નાખે, એને ખતમ કરી નાખે, અને સાથોસાથ જે એના રસૂલ છે મોહમ્મદ એને પણ આપણે નાબૂદ કરી નાખે. આખા મક્કામાં જ્યારે આ એલાન થાય છે, ત્યારે હઝરત મિકદાદ વિચાર કરે છે કે આ તો બહુ સારો મોકો છે કે પૈગંબરે ઇસ્લામ ઉપર કાંઈ હુમલો થાય તો હું એની બાજુમાં હોઉં, તો હું એની મદદ કરી શકું. તો હઝરત મિકદાદ આ અબુ સુફિયાનનો કાફેરો જે છે એનીમાં, એનામાં સામેલ થઈ જાય છે. 200 જણા હતા આ કાફેરાની અંદર. અને જ્યારે આ કાફેરો, આ લશ્કર જે છે, આ ગ્રુપ જે છે એ મદીનાના આજુબાજુમાં આવે છે, તો હઝરત મિકદાદ આસ્તિકથી એ લશ્કરમાંથી હાલ્યા જાય છે અને પૈગંબરે ઇસ્લામની મુલાકાતે આવે છે. જ્યારે રસૂલુલ્લાહથી મળે છે તો એકદમ જ બદમાં લે છે, કેમ કે કેટલા વર્ષો થયા હઝરત મિકદાદ સંતાઈને એવું ગૌરવ પાડતા હતા, કોઈને નહોતી ખબર કે પોતે મુસલમાન છે. હઝરત મિકદાદ બયાન કરે છે કે જે પહેલા દિવસો તેને પસાર કર્યા મદીનામાં, જે પહેલા અઠવાડિયા હતા એની જિંદગીના સૌથી સારા દિવસો હતા. એ બયાન કરે છે કે 10 મુહાજીરીન એક અંસારને ત્યાં રહેતા હતા. તમને યાદ છે કે મુહાજીરીન એ હતા કે જે મક્કા મૂકી અને મદીના પૈગંબરે ઇસ્લામની સાથે સાથ ગયા હતા. એ લોકો પાસે ઘર કે કાંઈ નહોતું, તો અંસાર મદીનાના મુસલમાન જે હતા એ લોકોને આકર્ષિત કરે છે અને એક અંસારને ત્યાં 10 મુહાજીરીન રહેતા હતા. પણ હઝરત મિકદાદ બયાન કરે છે કે રસૂલુલ્લાહ એમ કીધા કે મને મારા ઘરમાં, હઝરત મિકદાદ મારા ઘરમાં અમને ખબર છે. અને પછી હઝરત મિકદાદ આ બધું બયાન કરે છે કે કેવી રીતના પૈગંબરે ઇસ્લામની સાથોસાથ પોતે રહ્યા અને કેવી રીતના એ લોકો બેમાં એટલા જો કેટલા નજદીક હતા પૈગંબર ઇસ્લામ હઝરત મિકદાદ થી કે કહે છે કે મને હઝરત મિકદાદ મારી સાથે. દોસ્તો, પછી ત્યારબાદ જયારે જંગે બદ્ર થાય છે ત્યારે હઝરત મિકદાદ નો રોલ એકદમ જ આટો થશે. આ જંગના સૂત્રમાં છે હઝરત મિકદાદ. એનું કારણ એ છે કે તમને યાદ છે કે જંગે બદ્ર કેવી રીતના શરૂ થઈ. અબુ સુફિયાન જે છે એ એક ખોટી વાત, એક રૂમર ફેલાવે છે કે મોહમ્મદ અમારો કારાબાન જે હતો અને જેમાં બધા મક્કા વારાઓનો માલ હતો તે માલને જકી લીધા છે, તે માલને કબજે કરી લીધા છે. આ બિલકુલ ખોટી વાત હતી. પૈગંબરે ઇસ્લામ અબુ સુફિયાને ઐડા પણ નહોતા, આ ફક્ત રૂમર હતી. પણ અબુ સુફિયાન એકદમ જ અકલમંદ માણસ હતો. એને ખબર હતી કે જો મક્કા વાળા જે મોટા મોટાઓ છે તે લોકોને એમ થશે કે અમારું માલ બધું લૂંટાઈ ગયું છે તો તે લોકો મને સાથ આપશે મોહમ્મદના વિરુદ્ધ ચાલવા માટે, મોહમ્મદ ઉપર હુમલો કરવા. તો જ્યારે અબુ જહલને આ ખબર પડે છે, આ સમાચાર મળે છે કે આ બધો માલ અમારો લૂંટાઈ ગયો છે, તો અબુ જહલ કહે છે કે અમે મોહમ્મદનો હુમલો કરવા માટે અમે એક મોટી ફોજ તૈયાર કરશું, એક મોટી આર્મી તૈયાર કરશું અને અમે સારા 900 માણસ અમારા સાથે રહેશું. જેટલા પણ અમારા પાસે સારા સારા ઘોડાઓ છે, સારા સારા ઊંટો છે, એને અમે સાથમાં લઈશું. જ્યારે પૈગંબરે ઇસ્લામને ખબર પડે છે, સમાચાર મળે છે કે આ અબુ સુફિયાન જે છે અને અબુ જહલ એની સાથોસાથ આટલી મોટી આર્મી તૈયાર કરીને આવે છે, તો એના બધા મુસલમાનોને ભેગા કરે છે. પેલા અંસાર લોકોને પૂછે છે કે અરે અંસાર લોકો, શું તમે મારી મદદ કરવાને તૈયાર છો? તો અંસારનો જે મોટો હતો એનું નામ હતું સાઆજ. એ કહે છે, યા રસૂલુલ્લાહ, જો તમે અમને કહો કે અમારા ગોરાઓને અમે દરિયામાં ડૂબાવી નાખે તમારી મદદ કરવા માટે, તો અમારા ગોરાઓ તૈયાર છે. પછી પૈગંબરે ઇસ્લામ મુહાજરીન લોકોને પૂછે છે, અરે મુહાજરીન લોકો, તમે પણ મને સાથ આપવાને તૈયાર છો? ત્યારે મુસલમાનોનો જે પહેલો ખલીફો છે એ આગળ વધે છે કે છે, યા રસૂલુલ્લાહ, આ લોકોનું લશ્કર તો એકદમ જ શક્તિશાળી છે, એકદમ જ પીસા છે, કેવી રીતના આપણે આ લોકોની સામે લડી શકીએ? તો એને સાથ દેવા માટે મુસલમાનનો બીજો ખલીફો ઉભો થાય છે અને કહે છે, હા, એની સાચી વાત છે, એ લોકો તો સારી 900 માણસ છે, 900 એટલા બધા, અને આપણે તો 313 જ છે, અને એ લોકો પાસે કેટલા બધા હથિયારો છે, કેટલા બધા ઘોડાઓ અને ઊંટો છે, એ લોકો તો માલદાર છે, જે સૌથી મોટા મોટા કબીલાના જે સૌથી પૈસા વાળા છે એ લોકો છે આપણી સામે, બહેતર છે કે આપણે જંગ ના કરીએ. જ્યારે આ સાંભળે છે હઝરત મિકદાદ, ત્યારે પોતે રસૂલુલ્લાહની બાજુમાં આવે છે અને કહે છે, યા રસૂલુલ્લાહ, જેવી રીતના નબી મૂસા અલૈહિસલામને બની ઇસ્રાઈલ લોકો કીધા કે તમે અને તમારા ખુદા આગળ જાઓ, અમે પાછળ રહીએ છીએ, અમે એવી રીતના તમને નથી કહેવા. બની ઇસ્રાઈલ લોકો હઝરત મૂસાને કીધા, તમને જાવું હોય તો જાઓ આગળ, અમે તો જ્યાં સિક્યુરિટી છે અમે ત્યાં પાછળ રહેવાના છે. હઝરત મિકદાદ કહે છે, યા રસૂલુલ્લાહ, અમે એમ તમને નથી કહેવાના, જ્યાં પણ તમે જાશો અમે તમારી ડાબી બાજુ, તમારી જમણી બાજુ, તમારી આગળ પાછળ છે. જ્યારે હઝરત મિકદાદ આમ કે છે તો મુસલમાનોને હિંમત આવે છે, કેમ કે એ લોકો 313 હતા અને હથિયાર પણ કાંઈ. ત્યારબાદ જંગે ઓહદમાં હઝરત મિકદાદનો રોલ શું હતો? તમને યાદ છે કે જંગે ઓહદમાં જો ઇમામ અલી, ઉમ્મે અમારા અને હઝરત મિકતાદ ના હોત તો પૈગંબરે રસૂલનું શું થયું હોત મને નથી ખબર. તમને યાદ છે કે પૈગંબરે ઇસ્લામ મુસલમાનોને કીધા હતા કે અહીં મુસલમાનો જે પણ બને, જે પણ થાય, પણ તમે તમારી જગ્યાએથી નીકળજો. જે પોસ્ટ ઉપર તમને રાખવામાં આવ્યા છે તેમાંથી તમે ડરજો ના, જે પણ થાય. પણ મુસલમાનોને એમ થયું કે હવે તો અમે ખાટી ગયા છે અને અલોકો જીતા લેવા માટે અલોકો હેરા જાય છે. જ્યાં પણ જગ્યામાં અલોકો હતા તે જગ્યાને છોડી દે છે અને બીજા પછવાડે અલોકો ચાલ્યા જાય છે. ત્યારે દુશ્મનો લોકો જોય છે કે મુસલમાનો તો લોકોના રસૂલને મૂકી દીધા છે, એટલો એક કામ છે પૈગંબરે ઇસ્લામ. ત્યારે તે લોકો, તે દુશ્મનો લોકો રસૂલના પછવારે દોડે છે. અને ત્યારે ઇમામ અલી અલેસલામ એક ઠેકાણે પૈગંબરે ઇસ્લામની બાજુમાં છે એની હિફાજત કરવા માટે, અને બીજા ઠેકાણે હઝરત મિકદાદ છે. દોસ્તો, આ હઝરત મિકદાદ જે છે તે જંગે ઓહદ અને જંગે બદરમાં જોઈ રહ્યા છે કે અમીરુલ મુમિનીન જે નવજવાન છે જંગે બદરમાં, ઇમામ અલી અલેસલામની ઉંમર 24 વર્ષની હતી અને જંગે ઓહદમાં તેની ઉંમર 25 વર્ષની હતી, નવજવાન હતા. તો જનાબે મિકદાદ ઓબ્ઝર્વ કરતા હતા, જોઈ રહ્યા હતા કે કેટલી બહાદુરીની સાથે ઇમામ અલી અલેસલામ લડી રહ્યા છે. અને ત્યારે એના દિલમાં ઇમામ અલી પ્રત્યે મોહબ્બતમાં વધારો થાય છે. તમને ખબર છે કે જંગે ઓહદમાં કેવી રીતના ઇમામ અલી અલેસલામ તીરોને સંભાળતા હતા અને કેટલા એના શરીરમાં જોખમ હતા, બ્લેસ્યુર હતા, 63 બ્લેસ્યુર હતા કે જેને બીબી સૈયદા ફાતિમા એનો ઈલાજ કરે છે. ત્યારબાદ પૈગંબરે ઇસ્લામ હઝરત મિકદાદને એક એક્સપેડિશનમાં નુખૈલા મોકલાવે છે અને તેનો સામનો કરવા માટે અબુ સુફિયાનના સિપાહીઓ જે હતા એનો હુમલો કરવા માટે હઝરત મિકદાદ ત્રણ શખ્સને પકડે છે અને તેમાંથી એક હતો હાકીમ ઇબ્ને કૈસામ. હાકીમ ઇબ્ને કૈસામને જ્યારે લઈ આવે છે ત્યારે ઉમર ખતાબ કહે છે કે એને મારી નાખીએ આપણે, ચલો આપણે એનું કતલ કરી નાખીએ. ત્યારે પૈગંબરે, ત્યારે હઝરત મિકદાદ કહે છે કે ના, વાંચજો, કેમ કે હાકીમ ઇબ્ને કૈસાન જે હતા એ મક્કાના સારા માણસોમાંથી હતા, નોબલમાંથી હતા, ખાનદાનમાંથી હતા અને મેં કોઈ દિવસ નથી જોયું કે એને ખોટું કર્યું હોય, તો વાંચજો, કદાચ એને પૈગંબરે ઇસ્લામના બારામાં ખોટું કહેવામાં આવ્યું હોય. તમને યાદ છે ગઈકાલની રાતની મજલિસમાં આપણને મૌલાના સાહેબ પ્રોપાગાન્ડના બારામાં વાત કર્યા હતા કે કેવી રીતના આ પ્રોપાગાન્ડ માણસોના મગજમાં આવતી હતી અને કેવી રીતના લોકોને મગજને ફરાવતી હતી. પૈગંબરે ઇસ્લામના વખતમાં પ્રોપાગાન્ડ ચાલુ હતું કે પૈગંબર આમ છે આમ છે, ત્યારબાદ અહલુલ બૈત ઉપર અને આજ સુધી મીડિયા પ્રોપાગાન્ડ કરે છે ઇસ્લામના બારામાં અને મુસલમાનના બારામાં. તો હઝરત મિકદાદને ખબર હતી કે આ પ્રોપાગાન્ડની ફોર્સ કેટલું છે, કે છે કદાચ એને જૂઠ કહેવામાં આવ્યું હશે રસૂલુલ્લાના બારામાં. આસ્તે આસ્તે એહતરામની સાથે, રિસ્પેક્ટની સાથે, મોહબ્બતની સાથે હઝરત મિકદાદ એને પૂછે છે, હાકીમ શું તું રસુલ્લાહ ને ઓળખે છે? તો એ કે છે મને આ કહેવામાં આવ્યું, મને ફલાણ કહેવામાં આવ્યું છે, મને ઢીકરું કહેવામાં આવ્યું છે. ત્યારે જનાબે મિકદાદ કે છે આ બધું ખોટું છે, ચાલ મારી સાથે તો હું તને કહું કે રસુલ્લાહ કોણ છે, મારા પૈગંબરની ઓળખાણ પાડું તને. જયારે જનાબે મિકદાદ રસુલ્લાહ ના બારામાં કહે છે હાકીમ ને, તો હાકીમ મુસલમાન બની જાય છે. પછી જયારે આમિલ વુફુદ આવે છે, એટલે દેલેગાશો નો વરસ, તે વરસમાં કેટલા કાફેલા કેટલા દેલેગાશો ગેર મુસલમાનો નો ગ્રુપ આવતા હતા મદીના ઇસ્લામ ઉપર જાણવા માટે અને પૈગંબરે ઇસ્લામ ઉપર જાણવા માટે. ત્યારે આમિલ વુફુદ માં હઝરત મિકદાદ ના પપ્પા જે હતા અમરીલ બહરાની, એ આવે છે એક દેલેગાશો ની સાથે. હઝરત મિકદાદ જોઈ છે, પપ્પા તમે આવી ગયા છો? તો કે છે હા, મને આ મોહમ્મદ ના બારામાં મને જાણવું છે. તો જનાબે મિકદાદ એને રસુલ્લાહ ના બારામાં કહે છે અને હઝરત મિકદાદ ના પપ્પા પણ મુસલમાન થઈ જાય છે. દોસ્તો, જયારે રસુલ્લાહ આ દુનિયાથી ચાલ્યા જાય છે ત્યારે પણ હઝરત મિકદાદ ઇમામ અલી અલી સલામ અને આહલુલ બૈત ને સાથ આપે છે. જયારે સકીફા બન્યું તો સકીફા બાદ 6 મુહાજરીન અને 6 અનસાર ઇમામ અલી અલી સલામ પાસે આવે છે અને કહે છે કે યા અલી, ભલે લોકો તમારો હક જે હતો તે ગઝબ કરી લીધા છે, પણ અમે તમને સુટણી કરે છે, અમે તમારો સાથ નહીં છોડ્યો. બીજા દિવસે 100 માણસ આવે છે અને કે છે યા અલી, અમે તમને સુટણી કરે છે, અમે તમારી સાથે છે. તો ત્રીજા દિવસે ઇમામ અલી અલેસલામ એલાન કરે છે કે છે ઘણા જણા મને કીધા છે કે મને સાથ આપે છે, મારો સાથ નહીં છોડે. કાલે જે લોકો મારા સાચા સાથી હોય, જે લોકો મારો સાથ ના છોડવાના હોય, એ ટક્કા થઈ વાળ કાઢી અને કાલે મારી પાસે આવે. અને તમને ખબર છે કે ત્યારે કેટલા આવ્યા? આ 100 માંથી કેટલા આવ્યા? 5 આવ્યા. એક હતા સલમાન, અબુ ઝર, મિકદાદ, અમ્માર અને પાંચમા જે છે અમુક રિવાયત કે છે કે ઇઝુબેર હતા અને અમુક કે છે હુદૈફા યમાની હતા. ઇમામ અલી અલેસલામ કીધા કે હું મારો હક હું માંગી શકત જો મારા પાસે પૂરતા અસહાબ જો હોત, કોમ્પાનીઓ જે હોત, જે મને સુતરણી કરે, જે મને સાથ આપે. પણ 5 જણા આવ્યા. અને ત્યારબાદ જ્યારે બીબી ફાતેમા ઝહરા આ દુનિયાથી રુખસત થાય છે ત્યારે બીબીના જનાઝા ઉઠારવા વાળાઓમાંથી હઝરત મિકદાદ પણ હતા. અને તમને યાદ છે કે બીબી ફાતેમા ઝહરા અલેહા સલામ અમુકના નામો દીધા હતા, કીધા હતા કે જે આહલુલ બૈતના સાચા માનવા વાળા છે એ જ મારા જનાઝામાં આવે, બીજા લોકો જે પણ આવે તો તમે લોકોને ના પાડી દેજો. તો એક હતા જનાબે મિકદાદ. ત્યારબાદ જ્યારે ઉમર અલ ખતાબના છેલ્લા દિવસ હતા, બીજા ખલીફાના જ્યારે છેલ્લા દિવસો હતા ત્યારે તમને યાદ છે કે પોતે 6 જણા ચૂંડે છે અને કહે છે આ 6 માંથી તમે મારો સક્સેસર, મારો જાનશીન તમે શ્વાજીર કરજો, તમે ચૂંડો. તો ત્યારે હક કહેવા માટે હઝરત મિકદાદ ઉભા થાય છે અને કહે છે એ લોકો, જો કાલે તમે અલી બિન અબી તાલિબને ચૂંટશો તો હું એના હુકમ ઉપર ચાલીશ, પણ જો તમે બીજા કોઈને ચૂંટશો તો હું એનું ફાટ લઈશ. તો હઝરત મિકદાદ એટલો ભોગ આપ્યા છે ઇસ્લામને ફેલાવવા માટે, અને સૌથી મોટો ભોગ જે આપ્યા છે એ છે જંગે બદર. પણ અફસોસ કે મુસલમાન લોકો બહુ જલ્દીથી બદરને ભૂલી ગયા. જ્યારે ઇમામ હુસૈન અલેસલામનો લૂંટેલો કાફેલો જ્યારે દરબારે યઝીદમાં આવે છે તો યઝીદ આહલુલ બૈતની મશ્કરી કરે છે અને કહે છે કે કાશ મારા બાપ દાદા અહીંયા મોજૂદ હોત તો તે લોકો જોત કે હું આ ઇસ્લામ જે છે આ મોહમ્મદ અલી અને મિકદાદુદ્દીન જે છે એનું હું શું હાલત કહેવું છું. કાશ કે મારા બાપ દાદા અહીંયા હોત તો તે લોકો જોત કે હું અલી ની ઔલાદ ની કેવી હાલત કરું છું. કાશ અલી અહીંયા હોત તો જોત કે એની ઔલાદ નો હું કેવી રીતના બદલો લીધો, કેમ કે અલી મારા બાપ દાદા ને બદ્ર માં કતલ કર્યા હતા. અઝાદારા ને હુસૈન, આજે આપણા ચોથા ઇમામ બીમારે કરબલા ની શહાદત છે. અને તમને યાદ છે કે ચોથા ઇમામ જયારે દરબારી યઝીદ માં એનો ખુતબો પેશ કરે છે તો પોતે લોકોને બદ્ર ના બારામાં બયાન કરે છે, યાદ દેવડાવે છે. અને એ લોકો ના બારામાં બયાન કરે છે જે લોકોને બદ્ર માં સફળતા મળી.